छोर 9:83 शुक्रवार सवारना 8:15 थी 9:15 समयसार गाथा 13 पर्युषण पर्व दिवस 6
પર્યુષણ કહેવામાં આવે છે. પર્યુષણ એ પરિણામ નું નામ છે. આત્માની અનુભૂતિ ના જે પરિણામ થાય એને પર્યુષણ પર્વ ઉજવા એમ કહેવામાં આવે છે. મંગલિક છે. શુદ્ધ આત્મા નો અનુભવ તે મંગળ છે. પુણ્યને પાપના પરિણામે અમંગળ છે. આકુળતાને ઉપચારનારા ભાવો છે. એના દિવીન આત્માની ઉપાસના કરવા ના આ દિવસો છે. એમાં મુનિરાજના 10 લક્ષણ ધર્મના વિવેચનમાં ચારિત્રના ભેદમાં આજે ઉત્તમ સંયમ ધર્મની વાત છે. આત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન પૂર્વક શુદ્ધ આત્માનું સંતાન ને શુદ્ધ આત્માનું જ્ઞાન સમ્યક દર્શનદાન પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છાઓનું ઉત્થાન થાય છે એને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ નિર્વિકલ્પ ધ્યાન ન હોય ન થઈ શકે ત્યારે એ સાધકને સમ્યક શ્રદ્ધા જ્ઞાન પૂર્વક અશુભ રાગને છોડીને છકાય એવોની રક્ષાનો શુભ રાગ હોય છે. 6 પ્રકારના કાય જીવો છે. ત્રસ અને સ્થાવર, સ્થાવર 5 પ્રકારના, સ્થાવર 1 અને ત્રસ, એ ત્રસ અને સ્થાવર 5 અને 1 6 એ પ્રકારના છકાય જીવના પ્રકારો છે. એની રક્ષાનો ભાવ, દયાનો ભાવ એ શુભ રાગ હોય છે. શુભાશુભની ઈચ્છા છોડીને આત્મામાં એકાગ્ર થવું તે નિશ્ચય સંયમ ધર્મ છે. અને એ પ્રકારે નિર્વિકલ્પ ધ્યાન ન હોય, સવિકલ્પ દશા હોય ત્યારે સારા પણ હાથ જમીન જોઈને મુનિરાજ ચાલે છે ત્યારે એને અશુભ ભાવનો ત્યાગ હોય છે એ વખતે. અને વિકલ્પ વાળી અવસ્થા છે તેને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. તે વ્યવહાર સંયમ કહેવાય છે. શ્રી આચાર્ય દેવ સંયમ ધર્મનું વર્ણન કરે છે. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે અને એ સમિતિમાં પ્રવર્તમાન છે, જોઈને આગળ ચાલે છે. એરિયા સમિતિ, એષણા સમિતિ, ભાષા સમિતિ 5 પ્રકારની તથા ઇન્દ્રિય વિષયોનો ત્યાગ છે એવા મુનિવરોને સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાન પૂર્વક વિતરાગ ભાવરૂપ અકશાયી કરુણા પ્રગટિ છે. કરુણાના 2 પ્રકાર, એક મંદ કષાયરૂપ કરુણા એ શુભ ભાવ છે, મંદનું કારણ, અને એક અકશાયરૂપ કષાયનો જ્યાં અભાવ છે એને એ કરુણાને વિતરાગી કરુણા કહેવામાં આવે છે. અકશાયી કરુણા પ્રગટિ છે તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ થતો નથી. તેથી તેમનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે, દયાવાન છે. રાગ ભાવ તે હિંસા છે. રાગની ઉત્પત્તિ થાય છે પર્યાયમાં, એનું નામ હિંસા છે. કેમ કે તેમાં પોતાના આત્માના ચરિત્રને પ્રાણ ગણાય છે. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ ગણાય જવા રાગના પ્રેમમાં પડતા તેને ભગવાન હિંસા કહે છે. રાગની રુચિને હિંસા કહે છે. તેથી તેમાં સ્વજીવની દયા નથી. દયા પાડતો નથી. દયા એ ધર્મ છે. દયા તે જ ધર્મ છે. પણ કેની દયા? પોતાના શુદ્ધાત્માની દયા એ કરી નથી. બહાર છકાય જીવોની દયામાં એટકો છે. 5 સ્થાવર ને 3 વૃદ્ધ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ પાંચ પ્રકારના એક ઇન્દ્રિય જીવ, એક ત્રસ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પછી ઇન્દ્રિય સંખ્યા, એની એની સન્મુખ થઈને એની કરુણા ને એની દયા કરી અનંત વાર અને સ્વર્ગમાં પણ ગયો, પણ પોતાના શુદ્ધાત્મા ની દયા પાળી નહીં. દયા પાળો, દયા પાળો એમ કહેવાય છે. દયા પાળો પણ એની દયા, અને કોણ કરે? બીજો દયા કરે આત્મા ઉપર, કે તું તારા આત્મા ની દયા પાળ? ભાઈ રાગ નો ઉત્પત્તિ છે, ચૈતન્ય પ્રાણ ની અણાય છે, નાશ થાય છે, એને ભાવ મરણ કહેવામાં આવે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અવરાધ્ય, તેથી તેમાં સ્વજીવ ની દયા નથી. વિતરાગ ભાવ તે જ સાચી દયા છે. જેટલી વિતરાગતા તેટલી સ્વદયા છે, કેમ કે તેમાં સ્વકે પર કોઈ જીવો ની હિંસારો ભાવ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક પ્રગટ થયું ત્યારે તેને સ્વદયા કહેવામાં આવે છે, અને એના અભિપ્રાય માંથી પરને મારવાનો ભાવ સર્વથા છૂટી ગયો છે. અભિપ્રાય માંથી પરને જીવાડવાનો ભાવ પણ કરતા બુદ્ધિ નો નાશ થઈ ગયો છે. અલૌકિક અપૂર્વ શુદ્ધાત્માની પ્રાપ્તિ ની વાત કોઈ અલૌકિક છે? ગુરુદેવ ફરમાવતા હતા કે જગતના જીવોને આ સત્ય વાત સાંભળવા પણ મળતી નથી, તો સાંભળે નહીં તો એ નિર્ણય ક્યાંથી કરે ને અનુભવ ક્યાંથી કરે? આપણા ભાઈ જો કે આપણો જન્મ સમકાળ એક નાની ની સાથે થયો, અને આપણે પ્રત્યક્ષ વાણી સાંભળવાનો યોગ થયો. હવે પછીના જે જીવો છે એ આનું સાહિત્ય વાંચીને પોકે પોકે રોશે કે આપણો જન્મ બહુ મોટો થયો. આ આપણને આ પુરુષનો પ્રત્યક્ષ યોગ ન થયો. અત્યારે પણ કેટલા જીવોએ દર્શન કર્યા નથી, એવા જીવો અત્યારે મુમુક્ષુ થઈ ગયા અને રોવે છે કે અમને આ પુરુષના શ્રવણનો યોગ તો પણ નહીં, પણ દર્શન પણ અમે ન થયા. અત્યારે એને જે શ્રદ્ધા છે એ પુરુષ ઉપર, જેને પુરુષને જોયા નથી એને જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધાની વાત સાંભળતા એમ થઈ જાય કે જોયેલાને શ્રદ્ધા, એ બધી વાત વિચારવા જેવી એ છે. પર કોઈ જીવોની હિંસાનો ભાવ નથી, એવી વિતરાગી દયાથી જેનું ચિત્ત ભીંજાયેલું છે, હૃદય ગારા જેવું થઈ ગયું છે, નરમ. એ મુનિવરોને ઉત્તમ સંયમ ધર્મ છે, અને સંપૂર્ણ વિતરાગ ભાવ ન હોય ને રાગની વૃત્તિ ઉઠે પાંચમા વ્રત, પર જીવોની રક્ષાનો ભાવ આવે ચાલતા સાવધાની કે ચાલે છે સારા પણ હાથ જોઈને, તો મુનિઓને નીચે જોઈને ચાલવું ને ગ્રહસ્થિને ઊંચે જોઈને ચાલવું, ભલે કીડી મકોડા મરી જાય એમ છે. એમ ન હોય એને પણ નીચે જોઈને ચાલવું જોઈએ. અત્યારે ચોમાસામાં મકોડા પણ ઘણા થઈ ગયા છે, જોઈને ચાલવું જોઈએ. આ તો અહિંસાનો ધર્મ છે, જૈન ધર્મ છે. સ્વને પર કોઈ પણ જીવની હિંસા ન થાય એની સાવધાનીઓ એ જીવને હોય, જે પોતાની દયા પાળવા નીકળે એને પરની હિંસામાં સાવધાની હોય, જોઈને ચાલે. એટલી કરુણા એ ભગવાન આત્મા મકોડામાં બિરાજમાન છે. એ મકોડાઓમાં કોઈ ભાવિ તીર્થંકર પણ હોઈ શકે છે. ઉત્તમ સંયમ ધર્મ છે, અને સંપૂર્ણ વિતરાગ ભાવ ન હોય ને રાગની વૃત્તિ ઉઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવા રૂપ સુપા હોય છે, તેને પણ સંયમ ધર્મ કહેવાય છે. નિશ્ચય સંયમ ને વ્યવહાર સંયમ, નિશ્ચય સંયમ વિતરાગ ભાવ રૂપ છે અને વ્યવહાર સંયમ શુભ ભાવ રૂપ છે. પરમાર્થે તો વિતરાગ ભાવ તે ધર્મ છે, રાગ તે ધર્મ નથી. ઇન્દ્રિયોના વિષયોનો કે જે વિંસાનો તો વિકલ્પ મુનિને હોય જ નહીં, પરંતુ જોઈને ચાલું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે તેને પણ તોડીને એ શુભ ભાવને પણ છોડીને શુદ્ધ ઉપયોગની દશામાં આવી જાય છે. સ્વભાવ તરફ ટળવાનો પ્રયત્ન વર્તે છે નિરંતર મુનિરાજને. સ્વભાવ તરફ ટળવાનો સ્વભાવનું શ્રદ્ધાન જ્ઞાન થયું છે, પણ ઉપયોગને એનામાં જોડી દેવો ફરી ફરીને એ શુદ્ધ આત્માની વારંવાર ભાવના તેને ચારિત દશા કહેવામાં આવે છે. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ પણ એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ વારંવાર ચિંતનમાં લેવાયું છે, તો એને સ્વિકલ્પ ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ શુદ્ધ આત્માનું ચિંતન ચાલતા એ વિકલ્પ ચિંતાનો વિકલ્પ છૂટી જાય તો એને પણ આત્માનો અનુભવ થતા એની દ્રષ્ટિ અપેક્ષા એ સ્વદયા પાડી એમ કહેવામાં આવે છે. વિદ્યાર્થીની અવસ્થામાં જે ભાવમરણ થતું હતું, સમ્યક દર્શનનો ઘાત થતો હતો, એ સ્વ ઈચ્છા થતી હતી. સમ્યક દર્શન નું ન હોવું તે સ્વ ઈચ્છા છે, અને સમ્યક દર્શન નું પ્રગટ થવું તે અહિંસા છે. એને કેને બચાવ્યો? પોતાના આત્માને એને બચાવી લીધો. અને પોતાના આત્માને જે બચાવે છે એને બીજા જીવો બચે એવો શુભ ભાવ આવ્યા વિના રહેતો. આ તોડીને સ્વભાવ તરફ ચડવાનો પ્રયત્ન વર્તે છે એટલે જેટલે અંશે જેટલે અંશે વિકલ્પ નો ભાવ કર્યો તેટલે અંશે વિતરાગી સંયમ ધર્મ છે. શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વસરમાં કહે છે સંયમ ના હેતુથી, ભાઈ દેવજીભાઈ કહે સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા અધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં. સમ્યક દ્રષ્ટિ સંયમ ની ભાવના ભાવે છે. સંયમ એટલે ચારિત્ર, ચારિત્ર એટલે સ્વરૂપમાં ક્યારે અમે ઠરી જઈએ એનું નામ ચારિત્ર છે. અને એની ભાવના સમ્યક દ્રષ્ટિને ચારિત્ર ની ભાવના છે, અને ચારિત્ર મંત્રને મોક્ષી મોક્ષની ભાવના છે. અને મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શનની ભાવના હોય છે, પ્રગટ કરવાની અપેક્ષા એ આશ્રય માટે નહીં. આમાં તેઓ શ્રી એમ ભાવના કરે છે કે શ્રીમદ રાજચંદ્રજી સૌરાષ્ટ્રમાં થયા, ભવાણિયામાં જેનો જન્મ અને સ્વર્ગવાસ થયો રાજકોટમાં, એકાવતારી પુરુષ થયા છે, એક જ ભાવ જેને છે. આમાં તેઓ શ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વિતરાગ ભાવે સ્વરૂપમાં ન ઠરી શકાય ત્યાં સુધી સ્વરૂપના લક્ષે શરતી છે, સ્વરૂપના લક્ષે જીન આજ્ઞા અનુસાર સ્વરૂપના લક્ષે અને જીન આજ્ઞા અનુસાર એક ઉપાદાન ને એક નિમિત્ત અરે સમ્યક દ્રષ્ટિ તો સર્વજ્ઞની આજ્ઞામાં જ વર્તે છે. સર્વજ્ઞની આજ્ઞા બહાર સમ્યક દ્રષ્ટિ જતો સ્વરૂપના લક્ષ્ય અને જેના આજ્ઞા અનુસાર સંયમના હેતુએ યોગ પ્રવર્તનના મન વચન ને કાયાનો જે વ્યાપાર ચાલે છે એ સંયમના હેતુએ છે. અમને ભોગનો હેતુ નથી, અમને મન વચન કાયા નો યોગ ભોગ નો હેતુ નથી, સંયમ નો હેતુ છે એમ કે છે. પ્રવર્તન અહીં જીન આજ્ઞા તરફ નું લક્ષ છે તે પણ શુભ ભાવ છે, તેની ભાવના નથી. પણ પર તરફ નો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જા. બધા સૂત્ર છે આમાં, તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય અને ક્રમે ક્રમે તેનો અભાવ થઈને ઘટતો જાય શબ્દ વાત્રો અને પછી શબ્દ વાત્રો અભાવ. ઘટતો જાય અને ક્રમે ક્રમે તેનો અભાવ થઈને સંપૂર્ણ વિતરાગ ભાવે આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળ જ્ઞાન થાય તેવી ભાવના છે. એવા વિતરાગ ભાવની પહેલા ઓળખાણ કરવી જોઈએ. વિતરાગ ભાવ તે જ ઉત્તમ ધર્મ છે. હવે એ વિતરાગ ભાવ પ્રગટ થવા પહેલા એને દેશના લબ્ધિ દ્વારા પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ નિરભિમાનપણે સાંભળીને એનો નિર્ણય કરીને પછી એનો ભેદ જ્ઞાન નો પ્રયોગ કરી અભેદમાં અનુભવ કરે ત્યારે તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ કેમ સમ્યક દર્શન થાય એની વિધિ 13મી ગાથામાં છે. કેમ કે 11મી ગાથામાં પણ એમ આવ્યું કે વ્યવહાર ને ભૂતાર્થ છે અને ભૂતાર્થ ને આશ્રય સમ્યક દર્શન થાય છે એમ કહ્યું હતું. જ્યાં વ્યવહાર સગળો ભૂતાર્થ છે એમ કહ્યું હતું, એટલે કે એનું લક્ષ છોડી દે વ્યવહારનું અને શુદ્ધ આત્માનું લક્ષ કર તો તને સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન ની પર્યાય ને સમ્યક દર્શન નું લક્ષ નથી, શુદ્ધ જ્ઞાન ની પર્યાય ને શુદ્ધ જ્ઞાન નું લક્ષ નથી. સમ્યક દર્શન નો વિષય શુદ્ધ આત્મા તે જ લક્ષ માં સમ્યક દર્શન આવે છે અને શુદ્ધ જ્ઞાન ના પરિણામ માં પણ ટીકાવ શુદ્ધ આત્મા સામાન્ય લક્ષ માં આવે છે. લક્ષ કરે છે વિશેષ સામાન્ય નું, પણ સામાન્ય નો અવલંબન લેનારી પર્યાય પર્યાય નું અવલંબન લેતી નથી. પર્યાયમાં અમુદ્ધિ ન કરતા એના વિષયમાં અમુદ્ધિ કરે છે ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમાં એ ગાથામાં પણ ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન કહ્યું, ત્યાં એકના આશ્રય સમ્યક દર્શન કહ્યું. અહીંયા નવ તત્વ નું જ્ઞાન કરાવીને પણ એકનો આશ્રય કરાવે છે. 11મી ગાથા ને 13મી ગાથા જુદી પડતી નથી, ત્યારે જુદી પડતી નથી તો કઈ ફેર તો હશે ને. હા, એટલો ફેર છે ત્યાં. એ પરિણામ માત્ર થી ભિન્ન અભૂતાર છે ભગવાન. અભેદ આત્મામાં ભેદ દેખાતો નથી. એવા અભેદ સામાન્ય અવલંબન કર તો તને સમ્યક દર્શન થશે. અહીંયા નવ તત્વ નું જ્ઞાન કરાવીને એનું લક્ષ છોડાવીને આત્માનો અનુભવ કરાવે છે. નવ તત્વો છે, નવ તત્વો બિલકુલ નથી પર્યાય અપેક્ષા એ એમ નથી. છે એનું જ્ઞાન કરાવી, છે એનો નિષેધ કરાવી અને ત્રિકાળ છે એનો અવલંબન લેવડાવતા શુદ્ધ નહીં થી આત્માનો અનુભવ થાય છે એમ કે છે. ત્યારે અભેદ આત્માનો અનુભવ થતા આ નવ તત્વ કઈ દેખાતા નથી. એકમાં નવ નો અભાવ છે, નવ નવ પણ એ વિદ્યમાન છે પણ આત્મા નવ પણ એ નથી. એ જીવના વિશેષો છે પણ જીવ નથી. આ જીવના વિશેષો છે બધા ક્ષણિક ઉપાદાન અને નિમિત્તપણે જૂના કર્મ નો ઉદય આદિ છે. બોલો, અજીવ અધિકારમાં જે ઉદગલના જ પરિણામ કયા બધા 14 ગુણસ્થાન, 12 ગુણસ્થાન, જીવ સમાસ આદિ વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત એ બધા ઉદગલના પરિણામ કહીને એ બધા અજીવ અધિકારમાં અજીવના વિશેષોમાં નાખ્યું હતું. આ જે છે એ તો જીવના વિશેષો છે. એક જીવના વિશેષ અને સામે બીજા અજીવના વિશેષ ભાવ પુંજ છે જે જીવનો વિશેષ છે પણ જીવ નથી. ભાવ પુંજ છે જીવનો વિશેષ છે પણ જીવ નથી. ભાવ પુંજ અને નિમિત પણે એ અજીવનો વિશેષ એ દ્રવ્ય પુંજ છે. ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય બે ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. માટે અહીંયા જીવના વિશેષો છે અને હજી અધિકારમાં તો એ બધા અજીવના વિશેષમાં નાખ્યું. ત્યાં દ્રષ્ટિ અપેક્ષા એ વાત છે, અહીંયા જ્ઞાન અપેક્ષા એ પ્રમાણ જ્ઞાન સિદ્ધ કરી અને પ્રમાણના વિષયમાંથી એક અંશ નવ તત્વના ભેદનો લક્ષ પડી અને ત્રિકાળ સામાન્ય શુદ્ધને નો વિષય છે એને નવ માંથી એકને કાઢી લે. જૈન દર્શન અપૂર્વ દર્શન. જૈન દર્શન એટલે વાળો નથી, આ વાણિયાનો ધર્મ નથી, આત્માનો ધર્મ છે. કેટલાક કે પૈસા બાદ તમે વાણિયા અમારો કઈ ધર્મ. અરે બાપુ તમે ભગવાન છો, અહીંયા તો વોરા પણ ધર્મ પાળે છે. આ વોરા અહીંયા વોરા બ્રાહ્મણ નાગર અણબી અહી ઉતાર મોચી પારસી બધા હો નવતા થાય. અરે ભાઈ આત્માનો ધર્મ છે, આ ક્યાં વાણિયાનો ધર્મ છે? વાણિયાનો ધર્મ નથી. અમારો ઈજારો છે, અમે જૈન કુળમાં જૈનમાં અમે વાણિયા વળી પાસે જૈન કુળમાં જૈનમાં. આ ધર્મ અમારો છે, તમારો નથી, આત્માનો ધર્મ છે. જો એ તમે ધર્મ ન પાડો તો તમે જૈન નથી. જૈન તો મો રાગ દ્વેષ ને જીતીને ભગવાન આત્માનો અનુભવ કરે તેને પરમાર છે. ભાવ નિક્ષેપે જૈન કહેવાય, બાકી તો નામધારી જૈન છે. ચંદુભા એવી વાત છે, હિમાની સાહેબ જરા હિસાબ. હલો કે અરે આ ધર્મ ની વકીલાત કરવા જેવી છે કે ધર્મ નું શું સ્વરૂપ છે. આરત્યા થઈને ગુરુદેવ કહેતા હતા, આરત્યા થઈને સંતો ના આરત્યા થઈને અમે આ વાત કરી છે. આપણે આ ડાક્ટરો ઘણા આવે છે પણ વકીલો થોડા આવે છે, એમ હીરાભાઈ ને ચંદુભાઈ આદિ થોડા આવે છે. અરે આ તો આત્માના હિતની કરવું હોય એની વાત. જીવના પરિણામ છે પણ જીવ નથી. ભૂમિ પાપ આશરો ભક્ત સમાન હીરાને મોક્ષ જીવના પરિણામ છે પણ જીવ જેમ અજીવના પરિણામ પણ નથી. જીવના પરિણામ છે પણ જીવ નથી. જે એ પરિણામ અજીવના નથી, અજીવના પરિણામ નિમિત્તપણે જુદા છે. એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયની સાથે થયો કહેવામાં આવે છે. સ્વભાવમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ છે, તેથી પરિણામનો આત્મા પરમાર્થ કરતા નથી. વાત જેની સૂક્ષ્મ આવશે આમાં શું કહે છે. જો આપણે અહીંયા સુધી આવ્યા છીએ કે વ્યવહારને જોવામાં આવે તો ભેદ તરફથી જોવામાં આવે તો આ ભેદો વિદ્યમાન છે, અસ્થિરૂપે છે, સસલાના સીગડા નથી. આ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર્જરાને મોક્ષ એ કઈ આકાશના ફૂલવત નથી, છે પરિણામ, છે પણ જીવના પરિણામ છે, એ પુદ્ગલના પરિણામ નહીં. આવી અટપટી વાત પણ માર્ગ નીકળે એમ છે અંદર માંથી. આ બધા જીવના વિશેષો છે પરિણામો. વ્યવહારને જોવામાં આવે તો એ બધી વાત કરી કે જેમના લક્ષણ જીવ એટલે વ્યવહાર જીવ, જીવન તો ભવ્ય તો ન અભવ્ય તો પારિણામિક ભાવ જ અશુદ્ધ પારિણામિક ભાવ દસ પ્રકારના પ્રાણ એ વ્યવહાર જીવ છે. નર નારક આદિના ભેદો એ વ્યવહાર જીવ છે. અજીવનો વિકલ્પ એ વ્યવહાર જીવ. અજીવ પુણ્ય પાપ પુણ્યના પરિણામ થાય છે પર્યાયમાં. દયા દાન કરુણા કોમળતાના પરિણામ જીવની પર્યાયમાં થાય છે. એ પુદ્ગલની પર્યાય અહીંયા ન લેતો. શું કહ્યું? ઘડીકમાં પુદ્ગલ ના પરિણામ, ઘડીકમાં જીવ ના પરિણામ. વિષય છે એના કરતા જુદી પ્રકારની પ્રતિપાદન થાય છે એમ. તો ઠીક. અરે ભગવાન સાંભળ, જે રીતે જીવ ના પરિણામ એમ લોકોએ ખોટી છાપ પાડી છે, બકાય છે એ તો કેટલીક વાતો તો પછી ઈર્ષાથી ચાલતી હોય. આ ભગવાન આત્મા જીવ માની તો જીવ સ્વભાવ આત્મા નહી આવે. એક જીવ છે ને બાકી એના પરિણામો છે. આ પુણ્ય ને પાપ જીવના પરિણામ છે પણ જીવ નથી. એને જીવપણે શ્રદ્ધામાં લક્ષ્મા એને પુણ્ય ને પૂર્ણપણે જ્ઞાનના જ્ઞેયમાં રાખજે. પણ પુણ્ય તત્વ ને આત્મા છે એમ બિલકુલ માનીશમાં. પુણ્ય તત્વ બિલકુલ આત્મા નથી. આત્મા પુણ્ય તત્વ થી ભિન્ન છે. પુણ્ય પરિણામ જીવના છે પણ એ જીવ નથી. જીવનું એમાં લક્ષણ નથી. જીવ તત્વ નું સામાન્ય ચૈતન સ્વભાવ છે એવું એમાં લક્ષણ નથી. એ અચેતન છે. આત્મામાં અનાકુળ લક્ષણ છે, પુણ્ય પરિણામમાં આકુળતા લક્ષણ છે. જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે, પુણ્યનું લક્ષણ અવદૈક ભાવ છે. જીવનું લક્ષણ શુદ્ધતા છે, પુણ્યનું લક્ષણ અશુદ્ધતા છે, માટે તે આત્મા નથી. પુણ્ય જીવ ન માનીશ, જીવના પરિણામ છે પણ જીવ નથી. સોનું અને સોનાના પરિણામ, સોનાના પરિણામ છે પણ એ સોનું નથી. એ પરિણામ ને સોનું ન માન, કેમ કે પરિણામ નો તો ક્ષણ માં નાશ થશે. આ પુણ્યના પરિણામ નો પણ અભાવ થઈને ફરી પાપના પરિણામ માં આવશે. જો પુણ્યના પરિણામ ને જીવ પણ શ્રદ્ધામાં રાખો તો પુણ્યના પરિણામ નો વ્યય થતા અને પાપ નો ઉત્પાદ થતા પુણ્ય જીવ માન્યો છે તો પુણ્ય જીવ માન્યો તો પુણ્યના અભાવે મારો અભાવ એમ તને લાગશે. પણ પુણ્યના પરિણામ નો અભાવ થવા છતાં હું તો અવિનાશી, મારો નાશ થતો નથી, માટે એ મારા પરિણામ છે પણ એ હું નથી. જીવના પરિણામ છે પણ જીવ નથી. આત્માના પરિણામ છે પણ આત્મા નથી. અને નવ તત્વ નો એકાંત આશ્રય કરે અને શુદ્ધ આત્મા નો આશ્રય છોડી દે તો અજૈન છે. આ 13મી ગાથા ઈશ્વરભાઈ સારી માગી. પણ એ જ્ઞાન નું જ્ઞેય પણ પરમાર્થે સાચું ક્યારે થાય કે નવ પરિણામ થી ભિન્ન અંદર માં ભગવાન આત્મા શુદ્ધ નહીં થી જયારે દેખવામાં આવે અને હું એક છૂણ અનેક નથી એમ એક નું અવલંબન લેતા અનેક ની ઉપેક્ષા થઈ જાય ત્યારે અનુભવ થાય. અનુભવ થતા એ નવ ના પરિણામ ના ભેદ ને જેમ છે તેમ પુણ્ય પુણ્ય રૂપે જાણે, પાપ ને પાપ રૂપે જાણે છે, પણ એને જીવ ન જાણે. જીવના પરિણામ જાણે પણ જીવ પણ એ ન જાણે. પુણ્ય તત્વ છે કે જીવ છે? જો એ જીવ હોય તો પુણ્ય પાપ નો અભાવ થઈ નિશ્ચિત પરમાત્મા થાય તો જીવ નો નાશ થઈ ગયો. જીવ નથી, જીવ ના પરિણામ છે. કે છે પુણ્ય પાપ, પાપ ના પરિણામ, ઈર્ષાદી ના પરિણામ જીવ ના પરિણામ છે. એ પર્યાય જીવની છે, ભૂતગલ ની નહીં. જીવનો વિશેષ છે, અશુદ્ધ વિશેષ છે. ક્ષણિક અશુદ્ધ વિશેષ જીવની પર્યાય છે, સર્વથા પુદ્ગલ ની પરિણામ એ નથી, કથનચિત જીવના પરિણામ, કથનચિત પુદ્ગલ ના પરિણામ. આશ્રવ પુણ્ય ને પાપ બે મળીને આશ્રવ, અથવા પુણ્ય પાપમાં યોગ નહોતો આવતો એટલે આશ્રવમાં પાછો યોગ સમાવી દીધો, માટે એને આશ્રવ થતો. સંવર શુદ્ધ આત્માનો અનુભવ થતા, જે આત્માનો અનુભવ થતા વિતરાગ ભાવ પ્રગટ થયો, શુદ્ધતાની પ્રગટતા તેને સંવર કહેવામાં આવે છે. અને નિર્જરા શુદ્ધતાની વૃદ્ધિ અને અશુદ્ધતાની હાનિ, વિતરાગ ભાવની વૃદ્ધિ અને રાગ ભાવની હાનિ, એને નિર્જરા કહેવામાં આવે છે. અને દ્રવ્ય નિર્જરા, દ્રવ્ય કર્મનું ખરી જવું તેને દ્રવ્ય નિર્જરા કહેવામાં આવે છે. ભંગ, રાગમાં અટકવું, રાગની સાથે એકતા બુદ્ધિ કરવી, દેહને પોતાનો માનવો, પરને પોતાનું માનવું, એને ભાવબંધ કહેવામાં આવે. ભાવબંધ જીવના પરિણામ છે, પણ ભાવબંધ જીવ નથી, કેમ કે ભાવબંધ નાશવાન છે, જીવ અવિનાશી છે. ભાવબંધ દુઃખદાયક છે, જીવ સુખ સ્વરૂપ બિરાજમાન છે. ભાવબંધ ની સાથે રહેતો છતાં ભાવબંધ રૂપે ન થતો, પોતાના સ્વરૂપને કાયમ રાખે છે જીવ તત્વ, પોતાનું સ્વરૂપ ભાવબંધ રૂપે થતો નથી. ભાવબંધ એના પરિણામ હોવા છતાં એ ભાવબંધ પોતે જીવપણે સિદ્ધ થતો નથી, કેમ કે ભાવબંધ નો અભાવ થઈને મોક્ષ થાય છે. જો એ ભાવબંધ પોતે જીવ હોય તો જીવનો નાશ થઈ જાય. જીવ તત્વ સામાન્ય, એના વિશેષોમાં વિશેષો અનેક પ્રકારના પર્યાયો થવા છતાં પણ ધ્રુવ પરમાત્મા તો એવો ને એવો શુદ્ધ બિરાજમાન, અંદર માં બિરાજમાન છે, એને દ્રષ્ટિમાં લે. નવને જાણીને, નવને ગૌણ કરીને, નવમાંથી એકને શુદ્ધ નહીં વળે ખેંચી કાઢ, નવ તત્વના ભેદનું લક્ષ છોડી દે અને અભેદ સામાન એક આત્માને અંદર માંથી ખેંચી લે, તારવી લે અંદર માંથી જુદો. અને મોક્ષ પરિપૂર્ણ કેવળ જ્ઞાન ની અવસ્થા પ્રગટ થાય છે આત્માની. એ આત્માના મોક્ષ એ આત્માના પરિણામ છે, પણ એ આત્મા નથી. લે ઈસુ બંધ તો આત્મા નહીં, ઠીક છે, મોક્ષ છે એ આત્માના પરિણામો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, મોક્ષ પર્યાય છે, એ પર્યાયનો ધર્મ છે, પર્યાયનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. મોક્ષ જીવના પરિણામ છે, પણ મોક્ષની પર્યાય પોતે આત્મા નથી, કેમ કે મોક્ષની પર્યાયમાં લક્ષણ ક્ષાયિક ભાવ છે અને જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. મોક્ષની પર્યાય કર્મના અભાવપૂર્વક થાય છે અને ભગવાન આત્મા કર્મથી નિરપેક્ષ અને કર્મથી ઉપાધિથી થયેલા રાગથી નિરપેક્ષ અને કર્મના અભાવથી થયેલો મોક્ષનો પર્યાય એનાથી પણ નિરપેક્ષ પરમાત્મા છે, એને શ્રદ્ધા જ્ઞાનમાં લે. મોક્ષને જાણને શ્રદ્ધામાં આત્મા લે લે. આત્માને શ્રદ્ધામાં લેતા, આત્માનું શ્રદ્ધા જ્ઞાન થતા આ મોક્ષ છે એવું જ્ઞાન એને થઈ જાય છે. જ્ઞાનના જ્ઞેયનો નિષેધ નથી, પણ એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. એક સમયની પર્યાય છે મોક્ષ, એ કર્મ સાપેક્ષ છે, કર્મના અભાવની અપેક્ષા જેમાં આવે છે ક્ષાયિક ભાવ છે, પણ પારિણામિક ભાવ નથી. કર્મની ઉપાધિથી જન્મેલો એ ભાવ છે, સદભાવ ને અભાવ માટે સાપેક્ષ છે. ભગવાન આત્મા અનાદિ અનંત છે, મોક્ષની પર્યાય સાદિ અનંત છે. ભગવાન આત્મા અનાદિ અનંત છે, બંધના પરિણામ વખતે પણ અનાદિ અનંત શુદ્ધ આત્મા બંધના પરિણામથી ભિન્ન, અને મોક્ષની પર્યાય સાદિ અનંત પ્રગટ થાય એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે, એવા ભિન્ન આત્માને લક્ષમાં લેતો. આ પર્યાયનો રાગ રુચિ પર્યાયની છોડી દે અને સ્વભાવની રુચિ કર. દેવનામાં જો હવે નવ તત્વનું જ્ઞાન કરાવ્યું, હવે જ્ઞાન કરાવીને શું કહે છે
કે તેમનામાં એ વિશેષોમાં સામાન્ય રહેલું છે, એ વિશેષની બહાર સામાન્ય આત્મા નથી. જીવના પરિણામમાં જીવ રહેલો છે, જીવના પરિણામની બહાર આમાં જીવ નથી, આ દેહમાં જીવ નથી. દેહ તો આત્માના પરિણામ પણ નથી, પણ આ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિદ્રા ને મોક્ષ એ તો જીવના પરિણામ છે. જીવના પરિણામ હોવાથી વિશેષોમાં સામાન્ય રહેલું છે. તે સામાન્યને અંતરદ્રષ્ટિ વડે એ પરિણામને ગૌણ કરી પરિણામનું લક્ષ છોડીને એ અપરિણામી જીવ ઉપર જયારે દ્રષ્ટિ દે છે ત્યારે આત્મા એક રૂપ અનુભવમાં આવે છે. આ નવ રૂપે જે અનુભવમાં આવતો હતો એ અનુભવ મિથ્યાત્વ હતું, કેમ કે આત્મા એક રૂપ હોવા છતાં પર્યાય દ્રષ્ટિ વાળા અજ્ઞાની પ્રાણીને આત્મા નવ રૂપે પ્રતિભાસે છે, એ પ્રતિભાસ અજ્ઞાન છે. અધ્યાત્મ ની વાત છે, પણ ગુરુદેવ કહેતા હતા કે સાંભળવી તો જોઈએ ને. જો આ મનુષ્ય ભાવ માં આવી સારી પોતાના આત્માની વાત નહીં સાંભળે તો ક્યારે સાંભળશે? ઓછું સમજાય, વધુ સમજાય, પણ સાંભળતા એને અંદર માંથી તો આવે, આ વાત મેં કોઈ સાંભળી નથી. સાંભળવા જેવી આ વાત છે. વિકથા ની સખત મનાય છે અહીંયા. ધર્મ કથા આત્મકથા ચાલે છે. બસ એક નવ તત્વ નું સ્વરૂપ જેમ છે તેમ સમજી, અને નવ તત્વ ના જે જીવ ના પરિણામ છે પણ જીવ નથી, નિષેધ કર, જાણીને નિષેધ કર કે જીવના પરિણામ છે પણ પરિણામ નાશવાન છે. હું તો અવિનાશી છું, તેથી તે જીવ નથી. અવિનાશીને દ્રષ્ટિમાં લે, નાશવાન નું જ્ઞાન કરી અવિનાશીને દ્રષ્ટિમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં લઈ લે. નાશવાન નું જ્ઞાન કરાયું પણ નાશવાન એક સમયની પર્યાય સાપેક્ષ જીવના પરિણામ હોવા છતાં એમાં જીવનું લક્ષણ નથી. કોઈમાં મોક્ષની પર્યાયમાં પણ જીવનું લક્ષણ ઘટતું નથી, કેમ કે મોક્ષની પર્યાય અનિત્ય છે અને જીવ તેમનામાં આવે કે છે કે તેમનામાં એટલે નવના પર્યાયોના ભેદો છે. પર્યાયો છે, સસલાના સિંગડા જેવું નથી અને ઉદગલના પરિણામ નથી, જીવના પરિણામ છે. ચંદ્રભાઈ કે આ મૂંઝવણ થઈ ગયા. ચંદ્રભાઈ કે શોભતું નથી. હા, પણ જ્યાં જ્યાં જે જે યોગ છે ના સમજવું, તે ત્યાં ત્યાં તે આચરી આત્માથી જન જીવના પરિણામ છે પણ જીવ નથી, એટલે એમાં બધું આવી જાય છે. નિષેધ થઈ ગયો જીવના પરિણામ કહીને, એ જીવ નથી એમાં નિષેધ કર્યો, એમાં બધું હમાઈ જાય છે. અમારી વાત અમે કહીએ છીએ એ આવી જાય છે, એમાં અમે અમારી વાત થી પાછા પડતા નથી, અમે અમારી વાતને ઢીલી કરતા નથી. આચાર્ય ભગવાન કે છે કે જ્યારે અમે નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય ને, ત્યારે બીજાને સમજાવવા માટે આવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, પણ સમજાવવાનો કાળ હોય ત્યારે એ ભેદ નો વિકલ્પ ઉઠે છે. એ અન્ય કાળે મુનિ ને કહે છે કે અન્ય કાળે આ વિકલ્પ ભેદ નો ઉઠાવીશ, માં નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે એમ કે છે. હા, નિશ્ચય અને વ્યવહાર એના ઉપર આરૂઢ થયેલા રથ ઉપર વ્યવહાર દ્વારા પરમાર્થ જીવોને સમજાવે છે, બીજો તો કોઈ ઉપાય નથી. એ વ્યવહારમાં વિકલ્પમાં આવીને શાસ્ત્ર લખે છે એટલું એના આત્માને નુકસાન થાય છે એમ જાણે છે, પણ એના સકાળે પર્યાય થાય છે એમ જાણતા હોવાથી કરતા બુદ્ધિનો દોષ લાગતો અનેક છે જે અનેક ભાવો બતાવ્યા, અનેક ભાવો બતાવે છે એ વ્યવહાર નહી બતાવે છે, કે આત્મા આ અનેક રૂપે છે એમ વ્યવહાર નહી કથન કરે છે, પણ એની પ્રતિપક્ષ નિશ્ચય નહી એક છે, એમ જણાવે છે કે આત્મા અનેક રૂપે નથી થયો, આત્મા એક રૂપે રહ્યો છે. અનેક પણ કહેનારે બી વ્યવહાર નહી ને ગૌણ કરીને હવે એ વ્યવહાર માંથી નિશ્ચય તારવે છે, વ્યવહાર ની ના વિષયમાં નિશ્ચય છુપાયેલો છે. સોનાના પરિણામમાં સોનું રહેલું છે, સોનીમાં સોનું નથી, એરણમાં નથી, દુકાનમાં સોનું નથી, સોનું એના પરિણામની મધ્યમાં રહેલું છે. છતાં સોનાના પરિણામ તે ખરેખર પરમાર્થે સોનું નથી, કેમ કે પરિણામ નાશમાન છે, સોનું અવિનાશી નિત્ય છે, કિંમત સોનાની છે, સોની ને સોનાની કિંમત છે, ઘરાગ ને ઘાટ ઉપર નજર છે, આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ, સોની હશે છે, આહા આ ઘાટ ઉપર દ્રષ્ટિ રાખીને એકના ઉપર રાજ કરે છે ને એકના ઉપર દ્વેષ કરે છે, અમને ઘાટ ની કઈ વેલ્યુ નથી, અમને તો સોનાની વેલ્યુ છે, એમ જ્ઞાની ધર્માત્માની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે. એ કહે છે કે અનેક પ્રકારના નવ તત્વના સ્વાંગ આવે છે, એ મારો સ્વભાવ નથી, આ બધા સ્વાંગ છે, સંવર નિદ્રા ને મોક્ષ એ પણ સ્વાંગ છે, જીવનો સ્વાંગ છે, પુણ્ય પાપ આશ્રવ બનતો સ્વાંગ છે, કેમ કે એ તો નીકળી જાય છે, પણ સંવર નિદ્રાના ધર્મના પરિણામ પણ સ્વાંગ છે, કેમ કે સંવર નિદ્રાનો પણ મોક્ષ થતા અભાવ થાય છે, અને મુક્ત ત્રિકા સ્વભાવને આ મોક્ષની પર્યાય પણ સ્વાંગ આવ્યો છે. અમારો સ્વભાવ તો ક્ષણિક મોક્ષ અમારું તત્વ નથી, ત્રિકાળ મુક્ત એ અમારું તત્વ છે. મોક્ષની પર્યાયને જાણતો પણ મોક્ષની પર્યાયને નહીં અવલંબતો, પર્યાયને જાણતો પણ પર્યાયને નહીં અવલંબતો, જ્ઞેયનો આશ્રય નહીં લેતો, જ્ઞાયકનો આશ્રય નહીં છૂટતો, જ્ઞેયને જાણી લે છે કે આ પર્યાય જ્ઞેય થયો છે બસ. તેમનામાં એક પણ પ્રગટ કરનાર આ સાત તત્વોનો સમૂહ, નવ તત્વોનો જે સમૂહ છે, તેમનામાં એક પણ પ્રગટ કરનાર અનેકમાં એક છે, અનેક ભાવોની મધ્યમાં એક આત્મા રહેલો છે, પણ પર્યાયના પ્રેમમાં, પર્યાયની રૂચિમાં, અનેકને આત્માપણે શ્રદ્ધામાં, મિથ્યા શ્રદ્ધામાં રાખતો એને એક આત્મા એકપણ છે, અને અનેકપણે થયો જ નથી, એના લક્ષમાં આવતો નથી. આત્મા અનેક રૂપ થઈ ગયો, ઘડીકમાં પુણ્યરૂપ, ઘડીકમાં પાપરૂપ, ઘડીકમાં દેવ ને મનુષ્ય, એ થયો જ નથી, એ મય રૂપે પોતાના નિજ ભાવને છોડતો નથી, અને પરભાવ રૂપે આત્મા ત્રણ કાળમાં થતો નથી. હવે અનેકપણાનું જ્ઞાન કરાવીને એ અનેકમાં એક આત્મા કેવી રીતે કાઢવો એ બતાવે છે. તેમનામાં એકપણું ટાઈમ છે, તેમનામાં નવમાં, નવને મધ્યમાં રહેલો છે આત્મા, તેમનામાં શબ્દ છે. તો નવ તત્વના પર્યાય ની બહાર જોઈશ તો આત્મા નહીં મળે, પૈસામાં તો આત્મા મળશે કે નહીં, નહીં મળે, કેમ કે એ ધન વૈભવ છે, એ જીવના પરિણામ નથી, તેથી એમાં જીવ નથી. દેહ મન વાણી એ જીવ ના પરિણામ નથી, માટે એમાં જીવ શોધવા જાય તો નહીં મળે. ત્યારે જીવ તો શોધવો છે, તો કે જીવના પરિણામ ની અંદર મધ્યમાં રહેલો છે. માં માં શબ્દ પીડ્યો છે, તેમના માં એટલે નવ પ્રકારના પરિણામ માં બાર સુધી તો નહીં મળે. આત્મા પ્રમાણ ની બહાર આત્મા છે જ નહીં. અને પ્રમાણમાં એક અંશ નિશ્ચય નો છે ને બીજો અંશ વ્યવહાર નો છે. એ વ્યવહાર નયના વિષયમાં પણ એ આત્મા નથી. વ્યવહાર નયનો વિષય પરમાર્થ આત્મા નથી. વ્યવહાર જીવ છે, નિશ્ચય જીવ વ્યવહાર જીવ થી ભિન્ન છે. નિશ્ચય જીવ ને વ્યવહાર જીવ અડતો નથી. આ અંદર ની રમત, પરિણામ પરિણામી અને અપરિણામી. જીવના પરિણામ છે અને પરિણામ સાપેક્ષ આત્માને પરિણામી કહેવાય. પરિણામ પણ શ્રદ્ધાનો વિષય નહીં, પરિણામી પણ શ્રદ્ધાનો વિષય નહીં, પણ પરિણામી માં રહેલો અપરિણામી શ્રદ્ધા જ્ઞાન નો વિષય છે. એને પકડી લે, દ્રષ્ટિ માલે તો અનુભવ થશે. અને અપરિણામી શ્રદ્ધા જ્ઞાન થતા પરિણામી નું જ્ઞાન પણ થશે, અને ભેદ અપેક્ષા એ પરિણામ નું જ્ઞાન પણ જે થશે. કરવું નહીં પડે, વગર પુરુષાર્થ થયા કરશે. પરિણામ ને જાણવામાં પુરુષાર્થ નથી, અપરિણામી ને જાણવામાં અનંતો પુરુષાર્થ રહેલો છે. તે જાણ્યો નથી અનંત કાળ થી. શું આ સમયસાર શાસ્ત્ર, ભાગવતી શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. આ સમયસાર શાસ્ત્ર નો અતિશય એવો છે કે જે કોઈ જીવ ભાવ થી ભણે એને આત્મ દર્શન થાય, શુદ્ધ આત્માના ભગવાનના દર્શન થઈ જાય. આ પંચમ કાળમાં ગ્રસ્ત અવસ્થામાં જંગલમાં જવાની જરૂર નહીં. ઇન્ડોરે બેઠા પણ સમય દર્શન થાય કે ન થાય, કે જંગલમાં જવું પડે? ઈશ્વરભાઈ થાય. આપણે હિન્ડોરો અરે આ તો ખુશી થવાનો જ અવસર છે ને. આ તો ખુશી થવાની વાત છે ને. અરે તારા ભગવાન આત્માની વાત તને સંભળાવી છે પ્રભુ, તને પ્રભુ પ્રભુ થવા માટે તને વાત સંભળાવી છે. પ્રભુ પ્રભુ ની વાર્તા કરે છે. આ પ્રભુ છે, ભગવાન છે, આચાર્ય મહારાજ ભગવાન છે. ભગવાન આત્માની વાત તને સંભળાવે છે. તું પ્રભુ છો વર્તમાનમાં, તું પામર નથી. છોડી દે તારી શ્રદ્ધા જ્ઞાન વિપરીત છે. હું પામર છું ને હું કર્મ ના બંધન વાળો, હું સંસારી, હું મિથ્યા દ્રષ્ટિ. આત્મા મિથ્યા દ્રષ્ટિ હોય જ નહીં. મિથ્યાત્વના પરિણામ તો આશ્રમ નું લક્ષણ છે, જીવ નું લક્ષણ નથી. લક્ષણ ભેદે ભેદ છે. રાત્રે આવે છે, બંધનું લક્ષણ જુદું ને આત્માનું લક્ષણ જુદું. બે લક્ષણ જુદા છે, બે લક્ષણ ને લક્ષણ જુદા હોવાથી તેને જુદા પાડવાનું સાધન પ્રજ્ઞા છે. એથી જુદા પડી શકે છે એમ અમે જાણીએ છીએ. આચાર્ય ભગવાન કે એક પણ પ્રગટ કરનાર, એક પણ આત્મા એક રૂપે રહેલો છે, એને પ્રગટ કરનાર બીજી નહી છે. નવ ને જોનારું જ્ઞાન એકને જોઈ શકતું નથી. શું કહ્યું? નવ ના ભેદ ના વલણ વાળું નવ ને ભેદ ને પ્રગટ કરતો પ્રસિદ્ધ કરનો જે જ્ઞાન નો છે એ નવ માં રહેલો એક એકાકાર ભગવાન આત્માને પ્રસિદ્ધ કરવા સમર્થ છે. હવે એ નવ તરફ ના વર્ણ વાળું ભેદ વાળું જે જ્ઞાન છે એને રોકીને એની ઉપેક્ષા કરીને એના તરફથી ઉપયોગને પાછો વાળીને નવના જ્ઞાનમાં રોકાતું તું જ્ઞાન એ નવના ભેદના જ્ઞાનને અંદરમાં ભેદ તરફ પાછું વાળીને જુએ છે તો નવના ભેદમાં એકાકાર ભગવાન આત્મા એક રૂપ છે એવો આત્માને અનુભવ થાય તેને શુદ્ધ નહીં કહેવામાં. નવ તત્વને પ્રસિદ્ધ કરતી તે વ્યવહાર નહીં છે અને એકને પ્રસિદ્ધ કરે તેને નિશ્ચય નહીં કહેવામાં. આત્મા એક રૂપ હોવા છતાં પણ વ્યવહાર નહીં અભૂતાર્થ પણ એ કહેતા કેતી હતી કે આત્મા નવ રૂપે છે. એ કથન એનું જૂઠું હતું. એ જૂઠા કથન ને સત્ય કથન ને જાણ્યું કે ઓહો આત્મા તો અનાદિ અનંત એક રૂપ જ હતો. હું આ નવ રૂપે માનતો તો મારી માન્યતા હતી પણ હું તો એક રૂપે રહ્યો છું. હું નવ રૂપે થયો નથી. તો સ્વાંગ હતા બધા. સ્વાંગ તો સ્વભાવની દ્રષ્ટિ થતા સ્વાંગ ને સ્વાંગ પણ જાણે છે. પેલા સ્વાંગ ને સ્વભાવ પણ માનતો હતો. હવે સ્વભાવને જાણીને આ પર્યાયોના સ્વાંગ ને સ્વાંગ પણ જાણે છે પણ સ્વભાવ પણ જાણતો તેમના માં જે તો નવ તત્વ માં જ આત્મજ્યોતિ બહાર નથી. સુવર્ણ પાષાણ માં સુવર્ણ રહેલું છે. અંધ પાષાણ માં સુવર્ણ ન હોય. ખાણ માંથી સોનાની ખાણ હોય ને એમાંથી સોનું નીકળે પથ્થર સહિત માટી સહિત પણ એમાં સોનું હોય. પણ પોરબંદર ની ખાણ માંથી પથ્થર કાઢે અને પછી સોનું કાઢવા જાય મહેનત કરે તો સોનાની કડી નીકળે. એ અંધ પાષાણ છે એમાં સોનું નથી. સુવર્ણ પાષાણ માં સોનું રહેલું છે. એમ નવ તત્વના ભેદો સુવર્ણ પાષાણ છે. પાષાણ છે પણ એમાં સુવર્ણ રહેલું છે. આખરી પડે વાત પર થાય શું મીરાભાઈ? આ બધું શાસ્ત્ર માં લખેલું છે. નિર્વિકલ્પ એ નિર્વિકલ્પ થાય ત્યારે જ એકનું યથાર્થ જ્ઞાન એને થાય. પણ જ્યાં સુધી નિર્વિકલ્પ દ્વારા એકનું શ્રદ્ધા જ્ઞાન ન થાય ત્યાં સુધી ગુરુ ભૂમિકામાં એને ભેદ જ્ઞાન સવિકલ્પ ભેદ જ્ઞાનમાં હું એક છું પણ હું અનેક રૂપે નથી એમ એને વિચાર સવિકલ્પ ભેદ જ્ઞાનમાં કરી અને એકનો નિર્ણય થઈ શકે છે. અને એકનો નિર્ણય કર્યા પછી નિર્ણયને આગળ ન કરતા નિર્ણયના વિષયને આગળ કરતો એ આત્મા ઢળી જાય છે ત્યારે સવિકલ્પ નહીં નો અભાવ થઈ નિર્વિકલ્પ નહીં પ્રગટ થાય છે. જગદીશભાઈ જરા બધાને પ્રમોદ આવે છે ચહેરા ઉપર જોઉં છું. ગુરુદેવે બધાને ખૂબ તૈયાર કર્યા છે ને. અહીંયા તો દર વર્ષે પધારતા હતા. હા હા અમે જઈએ વિનંતી કરવા બધા સંઘના ભાઈઓ લ્યો આ રાજકોટ વાળા આવ્યા પણ અમારે તો ત્યાં આવવાનું જ હતું. ઓગળી તમારી જરૂર ક્યાં હતી કે વિનંતી કરવાની એમ? એ તો જાણે રાજકોટના સંઘના મેમ્બરોને જોવે અને એની રેખા બદલી જતી એટલી કરુણા આપણા ઉપર આપણા ઉપર સંઘ ઉપર એની કરુણા દ્રષ્ટિ. આ કહેવાનું વિશેષ નથી માટે આમાં આત્મા નથી. પણ પુન પાપ આશ્રવ મન સંવર નિરાને મોક્ષના જે પરિણામ છે એ જીવના વિશેષો છે. જીવના વિશેષો હોવાથી એ સામાન્ય જીવ એની અંદર છુપાયેલો છે અને શુદ્ધ નહીં વળે બહાર કાઢો. તેમનામાં એક પણ પ્રગટ કરનાર આ વ્યવહાર નહીં નવને પ્રગટ કરતું તું હવે નિશ્ચય નહીં હદે આત્મા જાય છે ત્યારે નવ પ્રકારના પરિણામનું લક્ષ્ય સર્વથા છૂટી જાય છે. તરફ નું લક્ષ્ય બિલકુલ છૂટી જાય છે. ભેદ ઉપરથી ખસી બુદ્ધિ અને અભેદ ઉપર બુદ્ધિ આવે છે. ચિત્ત ભેદ ને પકડતું હતું, જ્ઞાન નો પર્યાય ભેદ ને પકડતું હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું. હવે ભેદ થી જ્યાં જ્ઞાન છૂટ્યું તો અતિન્દ્રિય જ્ઞાન માં ભગવાન આત્મા ના દર્શન થાય છે. તેને તેમના માં એક પણ પ્રગટ કર્યું એને શુદ્ધ ને કહેવામાં, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ થઈથી એક પણ પ્રાપ્ત કરી. બોલો, અભૂતાર્થ થઈથી નવ દેખાતા હતા, હવે નવ દેખાવા બંધ થઈ ગયા. નવ દેખાવા બંધ થઈ ગયા, જણા બંધ થઈ ગયા. પેલા નવ જણાતા હતા ત્યારે એક નહોતો દેખાતો, અને જ્યાં એક ને દેખવા મળ્યો ત્યાં નવ જણાવા બંધ. નવ નવ રૂપે ભલે હું, પણ મને અત્યારે નવ ના ભેદ જણાતા નથી. મને તો એકાકાર એક શુદ્ધ આત્મા જ અત્યારે જણાય છે. અભેદ સામાન છે, અભેદમાં ભેદ દેખાતો નથી. કેમ કે અભેદમાં ભેદ નું અસ્તિત્વ નથી. અભેદમાં ભેદ નથી એટલે અભેદ એક જ દેખાય છે. નવ ના ભેદ દેખાતા નથી કેમ કે નવ ના ભેદો એમાં અભૂતાર છે, અવિદ્યમાન છે. વિકલ્પ ઉત્પન્ન થતા હતા, વિકલ્પ ની જાળ ઉત્પન્ન થતી હતી. અને ક્રમિક જ્ઞાન થતું હતું, નૈ પક્ષ હતો બધો. એ બધો ભેદ તરફથી ઉપયોગ છૂટીને જ્યાં અભેદ તરફ આવે છે આત્માની સન્મુખ, જ્યાં જ્યાં એક એકાકાર પણ એક શુદ્ધ આત્મા જ નજરમાં આવે છે. જ્યારે જયારે આત્મા અનેક છે અને અનેક પર્યાય છે એ નજરમાં આવતા નથી. અનેક ઉપરથી લક્ષ છૂટી ને એક ઉપર લક્ષ આવ્યું ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ આત્મા નો થાય છે. નવ ના ભેદ ના લક્ષ્ય એ વિકલ્પ થતા હતા, એ એક નું લક્ષ કરતા નવ ના ભેદ દ્વારા ઉત્પન્ન થતા બધા વિકલ્પો વિલય પામે છે અને નિર્વિકલ્પ નો અવલંબન લેતા પર્યાય નિર્વિકલ્પ થઈ જાય છે. ત્રિકાળ દ્રવ્ય નિર્વિકલ્પ અભેદ સામાન એક છે આત્મા જ્ઞાયક ભાવ. આ તેમાં પરિણામ ના ભેદો નથી, નથી માટે એક નું લક્ષ કરતા અનેક દેખાતું નથી. અભેદમાં ભેદ નથી માટે એક નો આશ્રય કરતા નવ નો આશ્રય છૂટી જાય છે. અને નવ નો આશ્રય લેતા એક નો આશ્રય છૂટ્યો હતો, મિથ્યા હતો. તેમનામાં એક પણ પ્રગટ થનાર ભૂતકાળ એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ. જો આત્માનો અનુભવ થયો, એકના લક્ષે આત્માનો અનુભવ થયો, જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીં થી નવ તત્વ ને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. તે હેતુથી કે કારણ આપું આ નિયમ કહ્યો. નવ ને જાણીને નવ નું લક્ષ છોડી અને નવ માં એક ભગવાન સામાન્ય છે એનું લક્ષ કર, એનો આશ્રય કર, એની દ્રષ્ટિને અનુભવ કર, તો તને સમય દર્શન પ્રગટ થશે.
તારીખ 17/9/83 શનિવાર, સમયસર ગાથા 13, સમય સવારે 8:15 થી 9:15, પરિષ્ઠ પર્વ, અનુસરણ પર્વ, દિવસ 7.
ભાદરવા સુદ પાંચમ ના દિવસે ઉત્તમ ક્ષમા ધર્મ કહેવાય, અને 11 ને દિવસે ઉત્તમ તપ ધર્મ કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમ ના દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મ હોય જ નહીં. અગિયારસને દિવસે તપ ધર્મ જ હોય. ખરેખર તો આત્માના વિકરાળ ભાવમાં ઉત્તમ ક્ષમાની દસે ધર્મો એક સાથે જ સમાઈ જાય છે. ત્રણસો પાસઠ દિવસ પણ આત્માની ઉપાસના કરવા જેવી. 10 લક્ષણ પર્વના દિવસો છે, જયારે આત્માની ઉપાસના કરવી ને પછી રાગ ની ઉપાસના કરવી એમ નથી. ગુરુદેવ ફરમાવે છે કે કોઈને ક્યાં આત્માની પડી છે એમ કે છે, દરકાર ક્યાં છે, જરૂરત લાગે એ આત્માને શોધાવી ના રહેતો નથી. જરૂરત લાગી નથી હજી આત્માની, એને જરૂરત લાગતી નથી. બીજા પર પદાર્થ ની જરૂરત લાગે છે, કઈ નઈ ક્યાંય રોકાઈ જાય છે. સમાધિ દસે ધર્મો એક જ સાથે છે, એક દિવસે એક ધર્મ ને બીજા દિવસે બીજો ધર્મ એમ નથી, પરંતુ એક સાથે દસે ધર્મો નું વ્યાખ્યાન થઈ શકે નહીં. તેથી ક્રમસર એક એક ધર્મ નું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. પાંચમ છઠ વગેરે દિવસો એ તો કાળ ની અવસ્થા છે, જળ છે, તેમાં કઈ ઉત્તમ સમાધિ ધર્મ શબ્દમાં નથી, કાળમાં નથી. સમ્યક દર્શન પૂર્વક આત્માના વિતરાગ ભાવમાં ઉત્તમ ક્ષમાદિ દસે ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય તેને ઉત્તમ ક્ષમાદિ એકે ધર્મ હોતા નથી. ઉત્તમ ક્ષમાદિ ધર્મો તે સમ્યક ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિ દશામાં આ ધર્મ હોય છે. શ્રી પદ્મનદી આચાર્ય જે ઉત્તમ તપ ધર્મનું વર્ણન કરે છે, તપની વ્યાખ્યા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક નો ઉત્તમ તપ આ સંસાર સમુદ્ર થી પાર થવા માટે જહાજ સમાન છે. સમ્યક જ્ઞાન રૂપી દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને જાણીને તેમાં લીન થતા ઈચ્છાઓ અટકી જાય છે તે તપ છે, ઈચ્છા નિરોધ તપ. તત્વાર સૂત્ર નું એ સૂત્ર છે, ઈચ્છાનો નિરોધ, તમામ પ્રકારની ઈચ્છાનો નિરોધ, એવા આત્માના પરિણામને પરમાત્મા તપ કહે છે. જે તપ છે કર્મ બળનો તેનાથી નાશ થાય છે, તપથી કર્મની નિર્જરા થાય છે. જે ભાવથી શુભ કે અશુભ કર્મો બંધાય છે તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન દર્શનની શુદ્ધિ પ્રગટે અને કર્મનો ક્ષય થાય તે તપ છે. કર્મ દ્રવ્ય કર્મની નિર્જરા થાય, અશુદ્ધિની હાનિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય, એવા આત્માની સન્મુખ થયેલા આત્માની રમણતા રૂપ ચારિત્રના પરિણામને પરમાત્મા તપ કહે છે, જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. સર્વ પ્રકારની ઈચ્છાઓ રોકાઈ જાય છે. એ તપ આત્માનું વિતરાગ ચારિત્ર છે. નિશ્ચયથી તો વિતરાગ ભાવરૂપ એક જ પ્રકારનો તપ છે. એવા નિશ્ચય તપની ઓળખાણ પૂર્વક જ્યાં પૂર્ણ વિતરાગ ભાવ ન થાય ત્યાં શુભ રાગ વ્યવહાર તપ હોય છે. તે વ્યવહાર તપના સામાન્યપણે બે પ્રકાર છે. એ બારે પ્રકારના તપના ભેદ વ્યવહારમાં જાય છે. એક બાહ્ય તપ ને બીજો અભ્યંતર તપ, તથા વિશેષપણે અણસણ, ઔમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવ્યક્ત સંયાસન, કાય ક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વયાવ્રત, વિસર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન, એ બાર ભેદ છે. તેમાં પેલા છ પ્રકારો બાહ્ય તપના ભેદો છે અને પછીના છ પ્રકારો અભ્યંતરના ભેદ. એ ધ્યાનમાં રાખવું કે આ બધા પ્રકારના તપ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી જ હોય છે. નિશ્ચય તપ હોય કે વ્યવહાર તપ, સમ્યક દર્શન પછી નિશ્ચય પૂર્વક નો વ્યવહાર હોય છે. આ બધા પ્રકારના તપ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી જ હોય છે. સમ્યક દર્શન વગર કાય ક્લેશ, અણસણ કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપી શકાતો નથી. સમ્યક દર્શન વિના આ ઉપવાસ આદિના જે તપના ભાવ છે તેને વ્યવહાર તપ પણ કહી શકાતો નથી. કશાયની મંદતા કહો પણ વ્યવહાર તપ નથી. કશાય ની મનતા હો તો હો, પણ એ વ્યવહાર તપ એને લાગુ પડતો નથી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. પણ તપ થી મોક્ષ જ થાય છે. પણ કયા તપ થી મોક્ષ થાય છે? જ્યાં સ્વરૂપમાં રમણતા થઈને સર્વ પ્રકારની ઈચ્છાનો નિરોધ થઈ ગયો એને પરમાત્મા વિતરાગ દશાને મોક્ષનું કારણ કહે છે. તપ છે ખરું. શુભ ભાવથી તો કર્મની નિર્જરા થતી નથી, તો તપ થી તો નિર્જરા થાય છે. તપસ્યા નિર્જરા ચો નિર્જરા થાય તપ થી. કયા તપ થી નિર્જરા થાય? કર્મની. જળ કર્મ જે ભાવે બંધાય એ ભાવને વ્યવહાર તપ પણ કહેતા નથી. નિશ્ચય તપ થી કર્મની નિર્જરા થાય છે. નિશ્ચય શું ને વ્યવહાર શું એ બે વાત ગુમ થઈ ગઈ છે તદ્દન. અને નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજ્યા વિના એને યથાર્થ વસ્તુ ખ્યાલમાં આવતી નથી. સ્વાધ્યાયનો વિકલ્પ ઉત્તમ તપ છે. સ્વાધ્યાય સ્વઅધ્યાય આત્મામાં અધ્યયન કરવું, આત્મામાં લીન થવું, તેને ભગવાન ઉત્તમ તપ કહે છે. જ્યાં કોઈ પણ પ્રકારની શાસ્ત્ર વાંચવાની સાંભળવાની ઈચ્છા ન થાય એને ભગવાન સ્વાધ્યાય ઉત્તમ તપ છે. અને જ્યારે સાધકને નિર્વિકલ્પ ધ્યાન ન હોય અને શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ ઉઠે તેને વ્યવહાર તપ કહેવામાં આવે છે. નિશ્ચય વાળાને અજ્ઞાનીને નથી નિશ્ચય તપ અને નથી વ્યવહાર તપ. નથી નિશ્ચય સ્વાધ્યાય, નથી વ્યવહાર સ્વાધ્યાય. વ્યવહાર નહીં નથી એને, નહીં તો શુદ્ધ જ્ઞાનીને હોય. પણ જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય એને આ પ્રકારના વ્યવહાર આવ્યા વિના રહેતા નથી. પણ એનાથી ભગવાન આત્મા જુદો છે. હા હા હા, આ વ્યવહારના વિકલ્પ આવે છે ને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. એ વિકલ્પાતીત છે, નિર્વિકલ્પ તત્વ છે. એ વિકલ્પને પોતે કર્મ બનાવે છે, એ અજ્ઞાન છે. વ્યવહારથી કોઈ રીતે તપી શકાતો નથી. ઉત્તમ તપ એ સમ્યક ચારિત્રનો ભેદ છે. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન વગર હોતું નથી. કોઈને પાપરૂપ કોઈ ઈચ્છા આત્મ સ્વભાવમાં નથી. ત્રિકાળ આત્માનો જે સ્વભાવ છે એમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. ઈચ્છાથી રહિત છે ભગવાન આત્મા ત્રણેય કાળ. એનું અવલંબન લેતા જે પર્યાયમાં ઈચ્છા ઉત્પન્ન થતી હતી એનો નિરોધ થાય અને સ્વરૂપમાં લીન થાય ત્યારે ભગવાન એ પરિણામને તપ કહે છે. અને એ તપથી કર્મની નિર્જરાને મોક્ષ થાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સમજવું તો જોઈએ ને. પોતે ભલે ત્યાં સુધી પહોંચી ન શકતો હોય તો એને તત્વના સ્વરૂપને સમજે તો એ અન્યથા તો ન માને. મને તપ કરવા ને હવે થઈ જશે મારો મોક્ષ, એ તો વિપરીતતા છે. ઈચ્છા રહીત નિર્મળ ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં લીન થતા વિતરાગી ભાવથી આત્મા શોભી ઉઠે છે એનું નામ તપ છે. એવો તપ મુક્તિનું કારણ છે. આ તપ મુક્તિનું ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાનો તમામ પ્રકારની ઈચ્છાનો ભાવ અને સ્વરૂપમાં જયારે આત્મા એ પરિણતિ અંદર લીન થાય છે જેટલો ટાઈમ એને નિશ્ચય તપ કહે છે. અને પછી વિકલ્પ ઉઠે તો એને મુનિરાજ એને શ્રાવકને બહારના ઉપવાસ પણ હોય છે પણ આ બાર પ્રકારના તપમાં કોઈ ને કોઈ પ્રકારનો વ્યવહાર તપ પણ સાધકને હોય છે. પણ એ બધા બાહ્ય તપ છે. બારે પ્રકારને વ્યવહાર તપ કયા? અરે સમ્યક દર્શન શું ચીજ છે એ તો જગતના જીવોને વાત સાંભળવા પડે નહીં. તો એ અનુભવ ક્યારે કરે આત્માનો? એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? એની એ 13 નંબરની ગાથા છે. શું કહ્યું કે આ જે 9 તત્વના જે ભેદો છે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ પરિણામ જીવના પરિણામ છે, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આ 9 તત્વના પરિણામથી આત્મા ભિન્ન છે. આત્મા 9 રૂપે દેખાતો નથી, પણ આત્મા 1 રૂપે દેખાય છે. શું કહ્યું? જરાક વાર ખુશી થઈ જાય કે આત્માના પરિણામ તો કયા કે નહીં, પણ એ પરિણામ થી આત્મા ભિન્ન છે એવા આત્માની દ્રષ્ટિને અનુભવ કરે ત્યારે એને 9 તત્વને જાણ્યા કહેવાય. મારાથી 9 તત્વ ભિન્ન છે, ભિન્નપણે જાણે ત્યારે જાણ્યા કહેવાય, અભિન્નપણે જાણે તો એ જાણ્યા કહેવાતા. વ્યવહાર શબ્દ પીડ્યો છે ને ઉપરમાં, વ્યવહાર ને ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે, જે આત્માના સ્વભાવમાં નથી. આત્માના ત્રિકાળ સ્વભાવમાં પરિણામો નથી. પ્રમાણ જ્ઞાન ની પ્રધાનતાથી જીવમાં એ થાય છે, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એ જીવ થી બાહ્ય છે. 9 તત્વ જીવમાં નથી. જીવના પરિણામ હોવા છતાં એ પરિણામ જીવ નથી, અને જીવના પરિણામ હોવા છતાં એ પરિણામ થી આત્મા સહિત નથી પણ રહિત છે. વ્યવહાર નથી સહિત અને નિશ્ચય નથી રહિત છે એવા શુદ્ધ નહીં દ્વારા એક શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈએ, જયારે 9 ને દ્રષ્ટિમાંથી છોડી દે, 9 નો સ્વીકાર કરી, 9 નું લક્ષ છોડી અને 1 નું અવલંબન કરે ત્યારે ઉતાર નહીંથી 9 તત્વ ને જાણ્યા કહેવામાં આવે, ત્યારે સમ્યક દર્શન થયું. 9 તત્વ થી આત્માને ભિન્ન જાણે ત્યારે 9 તત્વ ને જાણ્યા કહેવાય. 9 તત્વ થી અભિન્ન જાણે આત્માને તો એ તો મિથ્યાત છે. પરિણામ ને એકાંતે લક્ષ કરે તો એ મિથ્યાત, અને પરિણામ થી સહિત આત્મા છે એમ શ્રદ્ધામાં રાખે તો એ મિથ્યાત છે. અને આ પરિણામો 9 છે એનાથી હું રહી છું એમ આવ્યું ને ઉપર, કે એ બધા તેમનામાં એક પણ પ્રગટ કરનાર બીજી નહીં છે પ્રતિપક્ષ. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો 9 ના ભેદો દેખાય છે, સાચા છે, સત્યાર છે જાણવા માટે છે, પણ આત્માના સ્વભાવમાં તેવો નથી. ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ સપાયેલા આત્માની અનુભૂતિ, આહા હું એક છું, હું અનેક રૂપે નથી, અનેક પણાથી ભિન્ન મારો આત્મા છે. પરિણામ પોતામાં ઉત્પન્ન થતા પરિણામે પરિણામથી ભગવાન આત્મા ટંકોત્કીર્ણ રહે છે. એ જ્યારે એકને લક્ષમાં લીએ ત્યારે એને 9 નું જ્ઞાન સાચું થયું કહેવાય. એટલે 9 ભિન્ન છે એમ જાણે તો 9 નું જ્ઞાન સાચું થયું. 9 થી હું અભિન્ન છું તો નિશ્ચય ખોટો ને વ્યવહાર પણ ખોટો. જેનું લક્ષણાત્મક તેની પ્રાપ્તિ થાય છે. હવે આના આધાર રૂપે નિયમ સારનો 26 નંબરનો કળશ છે. આ રહિત ને સહિત, સહિત ને રહિત ની રમત છે. ભગવાન આત્મા દેહ મન વાણી ને સહયોગ થી તો આ ત્રણેય કાળ પૃથક ભિન્ન છે, એની વાત તો શું કરવી, પણ આત્મામાં જે પરિણામ થાય એ પરિણામ થી આત્મા વ્યવહાર ને સહિત અને નિશ્ચય નહી રહી. એ 26 નંબરના શ્લોકમાં આચાર્ય ભગવાન પદ્મનંદી ભાવિ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર હો પોતે લખે છે, એને એક શ્લોક બનાવ્યો છે. જીવ તત્વ જ્યાં 13મી ગાથા ચાલે છે એનું અનુસંધાન છે. જીવ તત્વ ક્વચિત સદગુણો સહિત મિલશે છે, ક્વચિત કોઈ વખતે કેવળ જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે એમ દેખાય છે, એમ જણાય છે, પૂર્ણ તૃપ્ત થાય ત્યારે, અને ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત મિલશે છે, સાધક દશા છે જ્યાં સુધી મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સમ્યક હો. પણ અશુદ્ધ કેમ કહ્યું? અપૂર્ણ શુદ્ધ, અશુદ્ધ એટલે વિકાર નહીં, અપૂર્ણ શુદ્ધ અવસ્થા થાય છે સાધકની, ત્યારે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સમ્યક છે એ રૂપે આત્મા પરિણમે છે, વિલસે છે, દેખાય છે. ક્વચિત સહજ પર્યાયો સહિત મિલશે છે, અગુરુ લઘુ ગુણની પર્યાયો સહિત પણ આત્મા પરણવે છે, વિલસે છે, દેખાય છે. અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે, નર નારકાદિની પર્યાય અથવા રાગાદિની પર્યાય એ રૂપે સંસાર અવસ્થામાં આત્મા પરણવે છે, વિલસે છે, દેખાય છે. હવે જો આટલો સ્વીકાર કર્યા પછી આ બધાથી સહિત હોવા છતાં આ બધા ઉપરના જે પરિણામ કયા એનાથી આ જીવ તત્વ જીવનું સ્વરૂપ સહિત હોવા છતાં પણ બસ સહિત છે, અહીંયા એટલો જીવ એનાથી આગળ ન ગયો, અનંતકાળ ગયો, કે પર્યાયથી રહિત દ્રવ્ય હોય આત્મા. આ ભાઈ કથનચિત સહિત ને કથનચિત રહીત એવો શ્યાદવાદ છે. સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહીત છે ઉપરના કેવળ જ્ઞાનની પર્યાયથી ભગવાન આત્મા રહીત, સમ્યક દર્શનના ચારિત્રના નિશ્ચય મોક્ષ માર્ગ રત્નત્રયના પરિણામથી આત્મા ભિન્ચે રહીત છે, વ્યવહાર રત્નત્રયના પરિણામથી આત્મા રહીત છે. અરે અગુરુ લઘુ ગુણની શુદ્ધ પર્યાય સ્વાભાવિક પર્યાય એનાથી પણ આત્મા રહીત છે, સહિત હોવા છતાં એ બધાથી રહીત રહીત છે, રહીત થતો નથી. તણેકાળા જીવ તત્વ પોતામાં ઉત્પન્ન થતા પરિણામથી ભગવાન આત્મા શુદ્ધ નહીંની દ્રષ્ટિથી જોતા રહીત છે, વ્યવહાર નહીંથી સહિત, નિશ્ચય નહીંથી રહીત છે. એવા આ જીવ તત્વને, એવા આ મારા શુદ્ધ આત્માને સાધક કહે છે મુનિરાજ ભાવલિંગી સંત. એવા આ જીવના સ્વરૂપને, જીવ તત્વને, શુદ્ધાત્માને હું સકળ અર્થની સિદ્ધિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે સદા નમું છું, ભાવું છું. આ શુદ્ધાત્માનું હું નિરંતર ધ્યાન કરું છું, એનું અવલંબન લઈને એમાં ઠરું છું. આ નિયમસારમાં એક જગ્યાએ લખ્યું છે, ઘરે શુદ્ધાત્માના ધ્યાન સિવાય બાકી બીજું બધું ઘોર સંસાર છે. શું કહ્યું? આ શુદ્ધાત્માના ધ્યાન સિવાય બાકી બીજું બધું ઘોર સંસાર છે. શુભ અને અશુભ ભાવો બધા મહા દુઃખદાયક ના ભાવો છે, એનાથી ભિન્ન આત્માની તમે સાધના કરો, અમે પણ એને સાધી ગયા છે. આ પરિણામથી સહિત હોવા છતાં, વ્યવહારથી કહ્યું સહિત, વ્યવહાર નહીં ને થાપો ઉથાપવા માટે, સહિત હોવા છતાં આ બધા પરિણામથી જે જીવ તત્વ રહિત છે એને હું સકલ અર્થની સિદ્ધિ માટે સદા ભાવું છું, સદા નમું છું. એ વાત કહી કે આ નવ તત્વને જાણીને પછી નવ તત્વથી રહિત હું છું એમ જયારે જાણે ત્યારે ભૂતાર્થ થઈ એને સમ્યક દર્શન થયું કહેવામાં. નવ તત્વથી સહિત છું એ તો વ્યવહાર નહીં છે, એવું તો જ્ઞાન અનંત કાળથી અનંત વાર કર્યું કે આત્મા બંધ મોક્ષના પરિણામથી સહિત છે, વ્યવહાર નહીં, બંધ મોક્ષના પરિણામથી કથનચિત સહિત છે. તો પણ જે બંધ મોક્ષના પરિણામથી રહિત છે તે આત્મા ઉપાધિ છે, બંધ મોક્ષના પરિણામ ઉપાધિ નથી, અને બદમોક્ષના પરિણામે પરિણમતો દ્રવ્ય પર્યાય સાપેક્ષે પણ ઉપાદેય નથી, પણ પરિણામથી ભિન્ન ભગવાન આત્મા ઉપાદેય છે. એને લક્ષમાં લે, એને ધ્યાનમાં લે, એનું ધ્યાન કર, એ વાત કરી. ઉદ્ધાર્થને નવ તત્વને જાણતા સમય દર્શન થાય, એટલે નવ તત્વને જાણીને નવ તત્વથી ભિન્ન શુદ્ધ નૈતિક આત્માને જેને જાણ્યો ત્યારે એમ જાણ્યું કે આ નવ તત્વથી હું ભિન્ન છું, એવા આત્માને જાણતા તેને સમય દર્શન થયું. ભિન્ન પણ એ જાણે છે, નિશ્ચય આ શુદ્ધ નૈતિક એમાં લખ્યું છે, આમાં છે, એનો જ અર્થ ચાલે છે. જો આમાં લખ્યું છે વ્યવહાર નહીં, અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે, વ્યવહાર નહીંથી જે નવ તત્વો કહેવામાં આવ્યા તેમનામાં, એમાં લખ્યું છે તેમનામાં. ચોખડ તો ખરાબ હોય જોઈએ કે ભાઈ આમાં એ ક્યાં લખ્યું છે કે નવ તત્વથી આત્મા રહી છે, લખ્યું તો નથી. તેમનામાં એક પણ પ્રગટ કરનાર શુદ્ધ નહીં આત્માને એક પણ પ્રસિદ્ધ કરે છે, નવ પણ પ્રસિદ્ધ કરતી નથી. નવ તત્વના ભેદોથી ભગવાન આત્મા ભિન્ન છે ત્યારે શુદ્ધ નયનો વિષય દ્રષ્ટિગોચર થાય, પરિણામથી સહિત માની બેઠો છે. માન્યતા હો એ તો વિદ્યાતોનો અનુભવ છે, કેમ કે નવ તત્વમાં વિદ્યાત્વના પુનપાપના પરિણામ પણ આવી ગયા, એનાથી સહિત માને રાગથી આત્માને એ તો અનાદિકાળથી માનતો આવે છે. દેહથી ભિન્ન હોય પણ બદમોક્ષના પરિણામથી આત્મા ભિન્ન હોય, આ છે ભિન્ન છે પણ શુદ્ધ નહીં, નિશ્ચય નહીં. એ ખ્યાલ રાખ, વ્યવહાર નહીં સહિત હોવા છતાં નિશ્ચય નહીં જે પરિણામથી રહિત છે આત્માને હું સદા ભાવું છું. તમે પણ આવા આત્માનું ધ્યાન કરો. ધ્યાનની પર્યાયથી ધ્યેય ભિન્ન છે, ધર્મ ધ્યાનના પરિણામને શુક્લ ધ્યાનના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન દ્રષ્ટિનો વિષય છે. ધર્મ ધ્યાનને શુક્લ ધ્યાનના પરિણામથી સહિત છે, વ્યવહાર નહીં થઈ ગઈ. કેવળ જ્ઞાનની પર્યાયથી આત્મા સહિત છે એ વ્યવહાર નહીંનો વિષય થઈ ગયો, કેવળ જ્ઞાનની પર્યાયથી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ તો લીધું ને, જીવ તત્વ સદગુણ સહિત વિલસે છે, કેવળ જ્ઞાન રૂપે પરણમે છે, પરણતો હોવા છતાં એ પરિણામથી આત્મા ભિન્ન છે એને દ્રષ્ટિમાં અને ધ્યાનમાં લે. એનું ધ્યાન જે કરે છે એને ભગવાન તપ કહે છે. આત્માનું ધ્યાન જ્યાં ઈચ્છાનો નિરોધ થાય એને ભગવાન તપ કહે છે. એ તપથી કર્મની નિર્જરા થાય છે. રવિન્દ્ર બાબુ વો જો તપ વિકલ્પ કરતા હૈ વો તપ સે કર્મ કા બંધ હોતા હૈ નિર્જરા કિંચિત માત્ર નહીં હોતા હૈ. અરે આ અમે બધું આ ઉપવાસ કરીએ, બધું અમારું ફોક કઈ ફોક નહીં, સંસાર ફળશે, ફળ તો આવશે, પરિણામ ફળ વિના હોય નહીં. અશુભ ના અશુભ પરિણામ, શુભ ના શુભ ફળ આવે, શુદ્ધ ના પરિણામમાં મોક્ષ થાય. પરિણામ ફળ આપ્યા વિના રહેતું ખરેખર તો જે સમયે પરિણામ ઉત્પન્ન થાય છે તે સમયે નિશ્ચયથી ભોગવાઈ જાય છે. અધ્યાત્મની દ્રષ્ટિમાં તો આ છે, પણ એના નિમિત્તે પછી જે કર્મ બંધાય એ ભવિષ્યમાં ભોગવે એમ ઉપચારથી કહેવામાં આવે. એ પણ એમાં જોડાય તો અત્યારે કર્મ બાંધે અને ઉદયમાં આવે ત્યારે જોડાવવું જોઈએ એવો કોઈ નિયમ નથી, તો કોઈ છૂટી શકે નહીં. ખરેખર તો જે સમયે અશુભ ભાવ જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે સમયે ભોગવાઈ જાય છે, આગળ પાછળ નથી. અને શુભ ભાવ જે સમયે ઉત્પન્ન થાય છે તે સમયે અલ્પ દુઃખે ભોગવીને છૂટી જાય છે. અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એનું અનાકુળ આનંદ એ જ વખતે ફળ આવે છે, આગળ પાછળ નથી. નિશ્ચય નહીં માં તો આ છે, પછી વ્યવહાર એ કર્મનો બંધ થાય ને ભવિષ્યમાં એને ભોગવે, પણ જો એમાં જોડાય તો ભોગવે છે એમ ઉપચાર લાગુ પડે. જોડાય આત્મામાં તો અત્યારના કર્મનો ઉદય ભવિષ્યમાં આવે અને આત્મામાં જોડાઈ જાય તો એક કર્મ બધા કરી જાય.
અહંકારના પરિણામથી રહિત છે આત્મા, એમ આત્મા દ્રષ્ટિમાં લીધો છે અકર્તાને, એટલે પરિણામનો એ આત્મા કર્તા બની શકતો નથી, એમ આમાં કેવું છે? જો પરિણામથી સહિત માને છે એ પરિણામનો કર્તા માને છે, પરિણામનો જ્ઞાતા બનતો નથી, જેની વાત છે. પર્યાયની અપેક્ષા વિના નિરપેક્ષ અકર્તા દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવ્યું ત્યારે એ પરિણામે અકર્તાને જાહેર કર્યો, તે જ્ઞાને જાણ્યું કે અકર્તાને જાહેર કરનારા પરિણામ છે, પરિણામ થવા યોગ છે એને હું જાણું છું, પરિણામ જે થવા યોગ થાય છે એનો હું કરનાર નથી. કેમ કે ભિન્ન જાણે છે એટલે કરતા નથી. સંવર રિદ્રાને મોક્ષના પરિણામનો ભગવાન આત્મા કરતા નથી. અરે અરે, આ શું, ક્યાંથી આ વાત આવી? આ વાત 24 તીર્થંકરો એ કહેલી છે. ભગવાન મહાવીર આમ કહેતા હતા. પણ વાત શાસ્ત્રમાં ગુપ્ત રહી ગઈ હતી, ચમત્કાર. જગતને આ સતનું કોઈને ખબર નહોતી. એ અનુભવી પુરુષ જયારે જાગે ત્યારે અનુભવી દ્રવ્યાનું યોગ નો ઉકેલ કરી શકે, અથવા દ્રવ્યાનું યોગ નો ઉકેલ કરતો એને સમય દર્શન થઈ જાય.